આકાશમાં પધરાવવાની છે, પણ સૂર્યનારાયણ આવતા પહેલા અરુણોદય થાય છે અને અરુણોદય થતા જગતમાંથી અંધકાર ચાલ્યો જાય છે. જ્ઞાનરૂપી સૂર્ય હજુ ઉગ્યો નથી, પણ જ્ઞાનની ભૂમિકા ઉપર પણ જો આવે તો તેને તન ધનનો ને રહેતો નથી અને ક્ષણભરમાં ઉદાસી થઈ જાય છે. ઉદાસી એટલે પડેલું મોઢું નહીં, પણ ઉદાસી એટલે મસ્તી, ખુમારી, આનંદ, આ અવસ્થા કેમ આવી? હવે એને બરાબર સમજાયું, ભાન થયું, દઢ થયું, નિશ્ચિત થયું. ભૂખમાં પૂછો કે જાગતા પૂછો કે હાથમાં તલવાર લઈને પૂછો, એને નિશ્ચય થઈ ગયો છે કે હું અવિનાશી છું અને જગતના તમામ ભાવો વિનાશી. હું અવિનાશી ભાવ જગત તે નિશ્ચય સબહી વિનાશી. જગતના બધા ભાવો વિનાશી અને આ ઉદગલ ગમે તેટલું સુંદર, રૂપાળું અને સોહામણું હોય તો પણ વિનાશી. એટલે મીરાએ કહ્યું કે મુખડા ક્યાં દેખે દર્પણ મેં, હવે શું મોઢું જોયા કરું. હાડ જલે જૈસે લકડતી મોલી, બાલ જલે જૈસે ઘાસકી બોલી. ગુરુજી કહી ગયા છે જ્ઞાનીઓએ કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું. ખીલ્યો જે ફૂલડા આજે, જરૂર તે કાલે ઘરમાં. આસો સુદ પૂર્ણિમા આવી આકાશમાં ચાંદો ખીલ્યું અને પછી પાછું ઘોર અંધારું. તો ચાર દિવસના ચાંદરાની આવી મમતા કા માટે? હું અવિનાશી ભાવ જગત કે નિશ્ચય સબહી વિનાશી. ઐશી ધાર ધારણા ગુરુ ભમ, અનુભવ માર્ગ પાછી, ઝાકું જ્ઞાન કળા ભટ પાછી.
આને કહેવાય છે જ્ઞાની, જે જાણે પણ છે અને જીવનમાં ઉતારે પણ છે. જીવનમાં જીવે છે પણ મોહના આવેશમાં જીવતો નથી, તે મોહના આવેશમાં વર્તતો નથી, પણ સમતામાં વર્તે છે, ધ્યાનમાં વર્તે છે, તે પ્રેમમાં વર્તે છે, તે તપમાં વર્તે છે, તે વૈરાગ્યમાં વર્તે છે, તે અસંગ દશામાં વર્તે છે, તે વિષયોથી પર વર્તે છે, કસાયોથી પર વર્તે છે, એ ઉપશમના સાગરમાં ઝીલે છે, પરથી મુક્ત બની પોતાના સ્વભાવમાં વર્તે છે. જ્ઞાનીની આંતરિક અવસ્થાનું વર્ણન નહીં થઈ શકે, તેમની અનુભવ દશા વર્ણવી નહીં શકાય. જિન્હી પાયા તિન્હી છિપાયા, ન કહે કહું કે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કૌશાન મેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાન. આવી અંતરંગ અવસ્થા છે જ્ઞાનીની, અલૌકિક અવસ્થા છે. મુંબઈ પાયધુની ઉપર રેવાશંકર જગજીવન દાસની પેઢી ઉપર કરોડો રૂપિયાનો હીરા માણેકનો વેપાર થતો હોય, છતાં જ્ઞાની હોય તે જ્ઞાનીની શું ખબર પડે? જ્ઞાનીને ઓળખવો, પારખવો, જાણવો મુશ્કેલ છે, એને સમજવો પણ મુશ્કેલ છે. તમારી ફૂટપટ્ટી લઈ જ્ઞાનીને માપવા અને સમજવા ન નીકળશો, નહીં ઓળખી શકાય. તમે તેને ઓળખશો કઈ રીતે? તેમની અંતરંગ દશા અવલૌકિક છે, જેનાથી જ્ઞાની ઓળખી શકાય તેવા 10 લક્ષણો કોઈ આચાર્ય ભગવંતે આ શ્લોકમાં વર્ણવ્યા છે.
જે વાત કરવી છે, જ્ઞાન કળા ઘટભાષી, ઝાકું જ્ઞાન કળા ઘટભાષી, સનજન નેહ રહ્યો નહીં વાકું, ખીણ મેં ભયો રે ઉદાસી. આ ઘટનાથામાં જ્ઞાનીનું સ્વરૂપ બતાવે છે કે જ્ઞાન કળા ઘટ ભા અંદરમાં, ઘટ એટલે અંદરમાં, અંતરંગમાં જેને જ્ઞાન, ખરા અર્થમાં જેને જ્ઞાન કહીએ, એ અંતરમાં વ્યાપ્યું હોય, વ્યાપીને રહી ગયું હોય તો એની અવસ્થા બહારમાં લોકોને કઈ રીતે ધ્યાનમાં આવે? તો કે તન ધન નેહ રહ્યો ને એ વાક, એટલે શરીરનો, ધનનો, એવા કોઈ પણ બાહ્ય પદાર્થનો એને સ્નેહ રહ્યો નથી. એના પ્રત્યે નેહ એટલે સ્નેહ, રુચિ, ઈચ્છા, તૃષ્ણા, વાસના, ઘણા શબ્દોથી કહી શકાય, એમાંનું કાંઈ નથી. એ માત્ર પોતાએ પોતાના જ્ઞાન દશા જે પ્રાપ્ત થઈ છે એના અંતરંગ આનંદને અનુભવે છે, એમાં વિલસે છે, જેથી એને બહારના કોઈ પદાર્થ ઉપર સ્નેહ રહ્યો નથી, પ્રીતિ નથી, રાગ નથી. એટલે બધે ખીણ કહેતા આ સંસારની વાત છે. એ સંસારના પ્રત્યેક પદાર્થ પ્રત્યે ઉદાસી ભાવ, ઉદેશાય ઉદાસી કહેતા ઉપેક્ષા ભાવ, એના પ્રત્યે કોઈ રૂચિ નહીં, તેમ દ્વેષ પણ નહીં. ઉદાસીનું લક્ષણ આ છે, રૂચિ પણ નહીં ને દ્વેષ પણ નહીં. નહીં તો રૂચિ ન હોય ને ત્યાં દ્વેષ સેજે આવી જાય, પણ એ સાચી ઉદાસી નથી. અહીંયા ઉદાસી વાત કરી તો જ્ઞાનીની એ દશા બતાવી. વાત ચાલે છે કોની? શુષ્ક જ્ઞાની અને શુષ્ક જ્ઞાની, અને અહીંયા હવે વાત આવે છે ખરેખરા જ્ઞાની, એ બંનેનું તુલનાત્મક વાત આવે છે. તો એને દશા કેવી અંદરમાં જ્ઞાન પ્રગટે છે ત્યાં? તો કે સૂર્ય હજી વિગો નથી, સૂર્યનારાયણની સવારી આકાશમાં પધારવાની છે, પણ સૂર્યનારાયણ આવતા પહેલા અરુણોદય થાય છે. એટલે જગત આપણે જોઈએ સવારમાં હજી સૂર્યના દર્શન થાય તે પહેલા આકાશમાં પ્રકાશ રેલાઈ તો પ્રકાશ દેખાય, એવી અવસ્થા. હજી ભલે જ્ઞાન પ્રગટ નથી થયું પણ પ્રકાશ, જેમ કે કેવળ જ્ઞાન છે એ તો મધ્યાહનનો સૂર્ય છે, પણ સંકિત છે એની પહેલાનો પ્રકાશ છે, એનો અનુભવ એ કરી લે. એવી અવસ્થા તો કે એને પછી કેવી અવસ્થા, એને તનનો ધનનો સ્નેહ નથી, ક્ષણભરમાં ઉદાસી થઈ જાય. ઉદાસી એટલે આપણે જેને કહીએ છીએ એમ નહીં, આ કેમ ઉદાસ છો, હા એમ નહીં, ભાન થયું, દ્રઢ થયું, નિશ્ચિત થયું, બરાબર સમજાયું, ત્યારે એની જે બાહ્ય દશા હોય ઉદાસીન, કેમ કે અંતરંગમાં આનંદની અનુભૂતિ થઈ છે એટલે બાહ્ય પદાર્થો ફિક્કા લાગે છે, એ ફિક્કા લાગવા રૂપ ઉદાસી છે. અને પોતાના સ્વરૂપની જે અવસ્થા છે એના પ્રત્યે સ્પષ્ટ છે, હું અવિનાશી, ભાવ જગત કે નિશ્ચય સભહી વિનાશી. એક હું અવિનાશી અને બાકી આસપાસમાં રહેલા પ્રત્યેક સંયોગી પદાર્થો, જળ કે ચેતન, એ બધા પ્રત્યેની ઉપેક્ષા ભાવ, એ ઉદાસી ભાવ. ત્યારે શું છે? એ બધા વિનાશી, મારે કામના નથી. જગતના બધા ભાવો વિનાશી છે. આ પૂતગલ ગમે એટલું સુંદર રૂપાળું સુહામણું હોય તો પણ વિનાશી છે. અને પછી મીરાએ ની પંક્તિ ટાંકી છે, મુખડા ક્યાં દેખે દર્પણ. હવે શું મોટું જોયા કરવું? અને કબીર સાહેબનું પણ એવું જ ભાવ, આ બધી ઉદાસીનતા બતાવે છે. કબીર સાહેબ એની ભાષામાં કહે છે, હાડ જળે જલે જૈસે લકડીથી મેવલી, બાલ જલે જૈસી ઘાસ કી. જ્યારે આ શરીરમાંથી આ ચેતન આત્મા ચાલ્યો જાય ત્યારે શરીરનો અગ્નિ સંસ્કાર કરે ત્યારે સ્થિતિ શું હોય? એટલે કે શરીર સળગે છે કેવી રીતે, જાણે લાકડાનો ભારી સળગતી હોય. અને બાલ જલે જશે ઘાસ, ઘાસનું એક પૂળું કૂડો હોય એવી રીતે આ વાળ માથાના, એ પણ એ વાળ માટે એની સુંદરતા માટે ગમે તેટલા પ્રયત્ન કર્યા હોય પણ સ્થિતિ આ જ્ઞાની હોય કંઈ કહેવામાં બાકી રહે. ફૂલડા ખીલા જે ફૂલડા આજે જરૂર છે કાલે ફરવા છે. અને છેલ્લે જ્ઞાનીની જે વાત કરી છે ગાથા પછીની, એ બહુ સરસ વાત છે. આને કહેવાય જ્ઞાની, જુઓ ઉદાસી ભાવ આ પ્રકારનો જેને આવ્યો હોય, ઘટમાં જ્ઞાન જ્યોત જેની પ્રગટી હોય એ જ્ઞાનીનું સ્વરૂપ કેવું હોય? તો કે આને કહેવાય છે જ્ઞાની જે જાણે પણ છે અને જીવનમાં ઉતારે પણ છે. ગઈકાલે આપણે પરમદિવસ ચર્ચા હતી જ્ઞાની અને વિદ્વાન, એની અંદરનો આ ભેદ અહીંયા બતાવે, અહીંયા ફરક છે. જાણે અને જીવનમાં ઉતારે, અને વિદ્વાનો એ જાણે ખરો પણ જીવનમાં ઉતારે કે ન ઉતારે નક્કી નહીં, પણ જ્ઞાનીના જીવનમાં તો હોય, રોમ રોમ એ પ્રગટ્યું હોય. જીવનમાં જીવે છે પણ મોહના આવેશમાં જીવતો નથી, ક્યાંય મોહનો આવેશ તે મોહના આવેશમાં વર્તતો નથી, પણ સમતામાં વર્તે છે, ધ્યાનમાં વર્તે છે, પ્રેમમાં વર્તે છે, તપમાં વર્તે છે, વૈરાગ્યમાં વર્તે છે, તે અસંખ દશામાં વર્તે છે તે વિષયો પર વર્તે છે, વિષયોથી પર વર્તે છે, કષાયોથી પર વર્તે છે, એ ઉપશમના સાગરમાં ઝીલે છે, પરથી મુક્ત બને પોતાના સ્વભાવમાં વર્તે છે. બહારમાં જગતમાં દેખાય આવ્યું એના પછીના પહેલામાં આવે છે. જ્ઞાનીને ઓળખવા પારખવા બહુ મુશ્કેલ. ઝવેરી બજારની પેઢી ઉપર બેઠા હીરા માણેક વેચે અને જ્ઞાની હોય જગતને કોઈ પ્રકારે સમજાય નહીં આ વાત. વૈષ્ણવ સંપ્રદાયમાં એક સરસ એના માટે શબ્દ પ્રયોગ છે, લીલા. એ તો ભગવાનની લીલા છે, એના પર લક્ષ નથી આપવાનું, એના બોધ ઉપર લક્ષ આપવાનું છે, એની દશા પર લક્ષ આપવાનું છે. તો અહીંયા આપણે એની ભાષામાં કેવું હોય એમ કહીએ કે ઝવેરી પર બજારની પેઢી પર બેઠા બેઠા ભગવાને લીલા કરી, પણ એનું અંતરંગ તો ક્યાંય ઓર દશામાં નથી. એની ભાષામાં કેવું હોય છે, પણ લક્ષ એ કરવાનો છે. અંતરંગ દશા એની કઈ છે એ જો જાણવા મળે અને એને પોતાનો લક્ષ આવી અને જો જીવનનો પ્રવાહ બાજુ વાળવામાં આવે તો કોઈ પણ જ્ઞાન કરી શકે એમ છે. બસ આટલો જો વિશ્વાસ આવે કામ. આગળની ગાથા 52 પાના પર છેલ્લો પર.
જ્ઞાની તો તે છે જેની અક્રોધ અવસ્થા છે, ક્રોધ નહીં પણ અક્રોધ. ક્રોધ એટલે તિરસ્કાર, નફરત, ઋણા, અણગમો, આવેગ, આવેશ. એનામાં ક્રોધ નથી, ઇમોશન નથી, આવે કે અણગમો નથી, ઋણા નથી, કોઈના પ્રત્યે નફરત નથી, પણ જેના અંતરમાં પ્રેમનો સાગર સ્રોતે છે એને કહેવાય છે જ્ઞાની. ઈશાવાસી ઉપનિષદમાં શિષ્યએ પ્રશ્ન કંઈક પૂછ્યો છે કે પ્રભુ, ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો શું ખબર પડે? ગુરુએ કહ્યું ખબર નહીં પડે, પણ એક લક્ષણ છે તત્વનો બીજું ગુપ્ત છે. જેને ઈશ્વરના દર્શન થયા છે તે ધરતી ઉપર જગતમાં કોઈની પણ ઘૃણા તિરસ્કાર કરતો નથી. એક વખત મજાની વાત થઈ, ઈસુ ક્રાઇસ્ટ પાછા આવ્યા અને અમેરિકા ગયા. અમેરિકાના પ્રમુખને મળ્યા અને તેમને કહ્યું કે હું ઈસુ ક્રાઇસ્ટ છું, તમે જે માગો તે આપીશ. અમેરિકાના પ્રમુખે કહ્યું, આ જગતના નકશામાંથી રશિયા નાબૂદ થઈ જાય તેમ કરો. સારું કહી પછી તેઓ રશિયા ગયા. ત્યારે સ્ટાલિન હતો, એમને પણ કહ્યું કંઈક માગો. તે કહે, અમે નથી માનતા કે આપ ક્રાઇસ્ટ છો, પણ તમે કહો જ છો અને આપવા તૈયાર છો, તો અમારી માગણી છે કે જગતના નકશામાંથી અમેરિકા નાબૂદ થઈ જાય. પછી ફરતા ફરતા બ્રિટનમાં આવ્યા, ત્યાં પણ માગવાની વાત કરી. બ્રિટિશરો બહુ ડાયા હોય, એવો કહે કે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા અને તેઓએ શું માગ્યું? તેમણે કહ્યું, રશિયા જઈ આવ્યો તેમણે અમેરિકા નાબૂદ કરવાનું કહ્યું, અને અમેરિકા જઈ આવ્યો તેમણે રશિયા નાબૂદ કરવાનું કહ્યું. બ્રિટિશરો કહે, સાહેબ અમારે કાંઈ માગવું નથી, એ બંને જે માગ્યું છે તેની માગણી પૂરી થઈ જાય. આ ઘૃણા, એકબીજાનું અસ્તિત્વ સહન ન કરી શકાય તેવી અવસ્થાને કહેવાય છે ઘૃણા. અને ઘૃણા જેના પ્રત્યે હોય તે સામેથી ચાલ્યો આવતો હોય તો રસ્તો બદલી નાખે. સાથેવાળા ભાઈને કહે છે, મારે એમનું મોઢું જોવું ન પડે, પ્રાણી માત્ર પ્રત્યે જેના અંતરમાં પ્રેમ છે તે જ્ઞાન.
બીજું આગળ વૈરાગ.
બે, વૈરાગ્ય. જગતના બધા પદાર્થો અનિત્ય છે, નાશવંત અને ક્ષણભંગુર છે એવી સમજણ આવતા એમના પ્રત્યેની આસક્તિ છૂટી જવી એને કહેવાય છે વૈરાગ્ય. વારે વારે બોલ્યા ન કરતો કે જગત નાશવંત છે, સંસાર અસાર છે, સંસારમાં કોઈ કોઈનું નથી, એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે, આવા મરસિયા ન ગાશો, તેના કરતા આસક્તિ કાઢી નાખો. આસક્તિ રાખવી છે ને મરસિયા ગાવા છે. અરે વૈરાગી તો મસ્તીથી જીવે, વૈરાગ્ય કંટાળો થોડો છે, વૈરાગ્ય તો આનંદ છે. છોડ ઉપર ગુલાબનું ફૂલ ખીલ્યું છે, ખીલ્યું છે પણ કાલે કરમાઈ જવાનું છે. ખીલ્યું છે તેને પણ જુઓ અને કાલે કરમાઈ જવાનું છે તેને પણ જુઓ, અને બંનેને જોતા જો આવડશે તો આસક્તિ નહીં થાય. ફૂલની ટીકા પણ ન કરો ને ફૂલના વખાણ પણ ન કરો, આસક્તિ ન કરો અને અણગમો પણ ન કરો.
પછી આપો.
ત્રણ, જેને ઇન્દ્રિયો પર પોતાનો સંયમ છે તેને કહેવાય છે જીનેન્દ્રિય.
એક ભાઈ આવ્યા હતા,
ફરીથી વાંચો, બાટવિયા,
હા, જીતે
સરખું વાંચો,
જેને ઇન્દ્રિયો પર પોતાનો સંયમ છે તેને કહેવાય છે જીતેન્દ્રિય. એક ભાઈ આવ્યા હતા, મેં પૂછ્યું શું થયું છે, સાહેબ વધારે ખવાઈ ગયું, શ્વાસ નથી લેવાતો, બે કલાકે ઠેકાણું પડશે. મોહન થાળ કોકનો હતો, પેટ તો તારું હતું ને, તારે નાખતા વિચાર તો કરવો હતો ને, જીભ ઉપર આટલો પણ કાબુ રાખી શકતો નથી, તે જીવ સાધના કેવી રીતે કરી કરશે.
ચાર
ક્ષમા, કોઈએ અપરાધ કર્યો હોય તો ક્ષમા આપવી એ જ્ઞાનીનું લક્ષણ છે. ક્ષમા એ જ્ઞાનીનું આભૂષણ છે. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. જ્ઞાની પુરુષોએ સવાર સાંજના પ્રતિક્રમણ ચૌદશે ચોમાસે અને સંવત્સરી પ્રતિક્રમણમાં આ ઘાત ખોલી સર્વની સાથે ક્ષમા કરવાનું કહ્યું છે. દ્રવ્ય થકી દુખિયાની જે દયા ધરી, ધર્મ વિનાની રે ભાવ, રોગ ભૂખ તરસ વગેરે ભૌતિક દુઃખોથી પીડાતા દુઃખી જીવોને જોઈ તેમના દુઃખોને દૂર કરવાની ઈચ્છા એ દ્રવ્ય દયા. હિંસાથી પાપો કરતા રાગદ્વેષ વગેરે દોષથી ભરેલા ધર્મ રહિત જીવોને એમાંથી મુક્ત કરવાની જે ઈચ્છા છે તે ભાવ દયા એ જ્ઞાનીનું પાંચમું લક્ષણ છે. છઠ્ઠું,
બસ પછી આ બાજુમાં
નિર્લોભ, જેના જેનામાં કોઈ લોભ નથી, લોભ અને જ્ઞાન બંને સાથે ન રહી શકે. દાતા, તેની પાસે જે કંઈ હોય તે આપવા તત્વ હોય. ભય શોક હરતા, ભય અને શોકમાંથી મુક્ત હોય. ભગવદ્ ગીતાની શરૂઆતમાં શ્રી કૃષ્ણ અર્જુને કહ્યું કે અશોચ્યા નન્વ શોચ શોચસ્વમ પ્રજ્ઞાવાદાશ્યમ ભાષશે. જેનો શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે અને ડાઈ ડાઈ વાતો કરે છે. જ્ઞાન ગમે તેટલું હોય પણ શોક કરે તે શુષ્ક જ્ઞાની. શુષ્ક જ્ઞાન આત્મસિદ્ધિનો શબ્દ છે અને પ્રજ્ઞાવાદ ભગવદ્ ગીતાનો શબ્દ છે. આવા 10 લક્ષણો જેનામાં દેખાય તેને અમે જ્ઞાની કહીએ છીએ. આ 10 લક્ષણો જેનામાં નથી તે પંડિત છે, તે શુષ્ક જ્ઞાની છે.
બસ અહીંયા વાત મૂકી. ગાથા શેની ચાલે છે? શુષ્ક જ્ઞાની. અને શુષ્ક જ્ઞાનીમાં જ્ઞાની આવી જાય છે. શુષ્ક જ્ઞાની એટલે કોઈ અભણ નથી, જેને શાસ્ત્રનો પરિચય નથી, જેને કોઈ ગ્રંથ વાંચ્યા નથી, એ શુષ્ક જ્ઞાની નથી. શુષ્ક જ્ઞાનીમાં એ ભણ્યો છે પણ એને એની સાથે જે દ્રષ્ટિ જોઈએ, ગુણ જોઈએ, પરિણતિ જોઈએ, પરિણમન જોઈએ એ નથી. એટલે અહીંયા જ્ઞાનીના 10 લક્ષણો કયા છે? એ 10-10 લક્ષણોની અંદર કહ્યું છે, પહેલું લક્ષણ કહ્યું છે અક્રોધ. અક્રોધનો અર્થ શું કર્યો છે? કોઈ પ્રત્યે ઘૃણા નહીં. આ સાદી સીધી વાત, હું ક્રોધ નથી કરતો એક વાત છે, પણ કોઈ જીવ પ્રત્યે એને ઘૃણા નથી, અભાવ નથી. મનમાં પણ અંતરમાં છે જ, કોઈને જોઈને આમ જરાક એને કંઈ વિપરીત વિચાર આવી જાય, અક્રોધ એને કીધો છે. કે જેનામાં ક્રોધ પ્રગટવાની ક્ષમતા નથી, ખ્યાલ આવે છે? આપણે તો હું ક્રોધ કર્યો નહીં મેં એટલે અક્રોધ થઈ ગયો,
એની ભાવની પરિણતિ અભાવ ભાવની પૂરેપૂરી હતી, પણ સંજોગોને કારણે બોલી શક્યો નહીં, સંજોગોને કારણે બોલી શક્યો નહીં. આપણને આપણા બોસ ઉપર ક્રોધ આવે પછી ન બોલી શકે, આપણને આપણા સંબંધી હોય એમાં વેવાય હોય તો આપણે ન બોલી શકીએ, દીકરી સામે દેખાય, પણ એનો મતલબ કે તને ક્રોધનો અભાવ છે એમ સમજવાનું નથી. લાચારી મજબૂરી એને અક્રોધ નથી કહ્યો, અક્રોધમાં જીવ માત્ર પ્રત્યે પણ એને ઘૃણા નથી, બસ આ સમજી લેવાનું છે. એટલે જ્ઞાની એ છે કે જેને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે, ઘૃણા નથી તો કંઈક તો હોવું જોઈએ ને પાછું, કે ઘૃણા નથી એટલે શું છે, જીવ માત્ર પ્રત્યે પ્રેમ છે. આ વાત પકડાય, આ પેલો ગુણ. આ જ્ઞાની છે, શુષ્ક જ્ઞાની નથી. પેલો બધું જાણે છે, જગતના જીવો બધા હરખા છે, જગતના બધા એક જ છે, સર્વ જીવો છે સીધો, આવી વાતો ડાઈ ડાઈ કરે, પણ જગતમાં 25 લોકો સાથે અભાવ રાખીને ફરતો હોય, ગાંઠ વેદની રાખીને ફરતો હોય, તિરસ્કારની ગાંઠ ચાલુ હોય, કોઈ એને વિશે કહે તો કે જોયો હોય તો કહેવા જેવું નથી, પૂછવા જેવું નથી. જ્ઞાની એટલે જેને અંતરમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે. બીજો કયો છે? વૈરાગ્ય. વૈરાગ્યની શું વાત મૂકી? જો એક એક ગુણને એની ગુણનું આંતરિક સ્વરૂપ સમજવાનું છે, નહીતર ગુણ તો બધાય બોલશું, આ બધાય આવડે છે આપણને, કે ક્રોધ ન હોવો જોઈએ, એમાં કઈ ખબર નથી, એ તો બોલી નાખે. ક્રોધ ન હોવો જોઈએ નહીં, પ્રેમ હોવો જોઈએ, ઘૃણા માત્રનો અભાવ હોવો જોઈએ. પછી બીજું કયું? વૈરાગ્ય. પદાર્થ માત્ર પ્રત્યે પણ આસક્તિ ન હોવી જોઈએ. પદાર્થમાં છે, પદાર્થના સંયોગોમાં છે, સાથે છે, રહે છે, વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, કંઈ પણ હોય, પણ એની સાથે એનો સંબંધ પણ સરસ છે, મીઠો છે, પણ આસક્તિ નથી. આસક્તિ નથી, નહીં તો શુષ્ક જ્ઞાની શું કરે? આ સંસારમાં કોઈ કોઈનું નથી, આ સંસાર વિનાશી છે. અરે ભાઈ, એકલા એવા એકલું જવાનું છે, શું ભેગું બાંધી જવાનું છે, આવું બધું કીધા કરે. પ્રભુ મુનિશ્રીએ શબ્દ સરસ વાપર્યો છે, મરસિયા ગાયા કરે. મરસિયા તો એવા ગાય કે જાણે એના વિના વૈરાગ્ય કોઈ જાણતો જ નથી, જાણે એને ખૂબ જ્ઞાન છે વૈરાગ્યનું, પણ આસક્તિ એની છૂટતી નથી. અહીંયા સરસ વાત મૂકી છે કે એને બધું હોય છતાં આસક્તિ નહીં, એટલે નથી કોઈની ટીકા, નથી કોઈની પ્રશંસા. આ મોહનો અભાવ જ્યારે થાય છે, પદાર્થના સંયોગમાં જીવને મોહનો અભાવ, પરમાં મારાપણાની બુદ્ધિ, પરમાં પોતાપણાની બુદ્ધિ, અને આ ભેદ આપણને ક્યારે લાગે? કે જ્યારે મારા પરાયા, મારા પારકા, આ બધા પદાર્થો વચ્ચે જ્યારે આપણે વિચારવાનું આવે, ત્યારે સૂક્ષ્મ રીતે જોઈએ તો આપણને લાગે કે બે જ વ્યક્તિ છે, પણ એક પ્રત્યે આપણી આસક્તિયુક્ત સંબંધ છે અને બીજો સંબંધ છે આસક્તિ વિનાનો છે. તો આ આસક્તિ એટલે મોહનું પરિબળ છે, અને મોહને સૂક્ષ્મતામાં પર ભાવ, પર પદાર્થ, એના પ્રત્યે પોતાપણું, મમત્વની વૃત્તિ, મારું છે તારું નથી, જ્ઞાનીઓ કે છે સંયોગ છે, તારું નથી પણ સંયોગ છે. દેહ તારો નથી, તું દેહમાં છો એ વાત સાચી છે, પણ દેહ સંયોગ છે. આ દેહ છૂટી જશે તો પણ તું બીજા દેહમાં જઈશ, દેહ સંયોગ છે, એ તારો નથી. પોતાનું હોવું અને સંયોગ હોવું, આ બેમાં ફરક જે જાણે એ વૈરાગ્યને જાણી શકે. પોતાનું હોવું એ સંયોગ છે, ઉદય છે, કર્મનો છે, પણ એની સાથે આસક્તિ ન હોય, મમત્વનું હોય. કૃપાળુદેવ શબ્દ મૂકે છે, મમત્વ એ જ દુઃખ, જ્ઞાનીઓએ કહ્યું છે પરમા પોતાપણાનો ભાવ એ જ મિથ્યાત્વ. હવે આવો જ્ઞાની હોવા છતાં એ શુષ્ક જ્ઞાની મિથ્યાત્વી છે. તો આવો જેને જેને જ્યાંથી સંયોગોમાં બંધાયેલો છે, જોડાયેલો છે, સંકળાયેલો છે, એમાં એને આસક્તિનો ભાવ છે, મોહનો ભાવ છે, તો ત્યાં એ શુષ્ક જ્ઞાની છે. વાતો ભલે ગમે એટલી કરે, કોઈને પોતાના પંથનો, કોઈને પોતાના શિષ્યોનો, કોઈને પોતાના આશ્રમનો અનુરાગ છે, રાગના બંધનો છે, આ વૈરાગ્યની નિશાની નથી. છ પદના પત્રમાં કૃપાળુદેવે આ વાતને કેટલી સરસ સૂક્ષ્મતાથી કીધી કે આ મારો છે એટલે મારો, શિષ્ય છે એટલે મારો છે, ભક્તિનો કરતા છે એટલે મારો છે. આવા વાલા દવલાનું કોઈ માપદંડ જ્ઞાની પાસે હોય નહીં, વૈરાગ્ય આને કહે છે. નહીં તો એ શુષ્ક જ્ઞાની છે, વાતો જ કર્યા કરે છે એટલું જ, પણ એને ભેદ તો છે જ. ત્રીજું છે જીતેન્દ્રિય. જીતેન્દ્રિયમાં શેની વાત આવે છે? પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ. ગમે તે પ્રકારના ભોગ ઉપભોગ હોય, પણ ભોગ ઉપભોગ શેના હોય? પર પદાર્થના. સ્વભાવનો ભોગ નથી, સ્વભાવનો ઉપયોગ નથી, ઉપભોગ નથી, શેનો ભોગ છે? પરમાં મીઠાશ વેદવી છે, પછી વ્યક્તિમાં હોય, વસ્તુમાં હોય, અને પછી એમાં એને ધરવ ન થાય, ઇન્દ્રિયો ઉપરનો કોઈ સંયમ ન હોય, તો પરના ભોગની અંદર અતૃપ્તિની જે અવસ્થા છે એ કે છે આ એને જીતેન્દ્રિયતા નથી એનામાં, એ શબ્દ મૂક્યો છે. આટલો કાબુ નથી પોતાની જીભ ઉપર, એટલે પોતાની ઇન્દ્રિયો ઉપર, પરને ભોગવે છે. જ્ઞાનીઓએ આ વાતને ભગવાન મહાવીરે પાંચમો યમ મૂકી દીધો બ્રહ્મચર્યનો. અગાઉ એ યમ નહોતો, શું કામ નહોતો? પરિક્રમા આવી જતું હતું, અને એની તો ભોગ ઉપભોગમાં સંયમમાં આવી જતું હતું, પણ જ્યારે સ્ત્રી ભોગની અંદર અસંયમ થયો, કોઈ મર્યાદા ન રહી, કાળ જોગે આ જોયું, ભગવાન મહાવીરે કહ્યું કે આને આ સમજાશે નહીં, એટલે બ્રહ્મચર્ય નામનું એક અલગ યમ મૂકી દીધો. સંયમ, તૃપ્તિ. અને ગ્રહસ્થ માટે જો આ સમજાય ત્યારે કે એને મહાવ્રતને ગ્રહસ્થમાં શું શબ્દ મૂક્યો? સ્વદારા સંતોષ. આપણે વાંચીએ છીએ બધું, સ્વદારા સંતોષ એટલે તું ગ્રહસ્થ છો, તારે માટે એનો અર્થ શું થાય બ્રહ્મચર્યનો? કે પોતે પોતાના પત્નીની સાથે, જેની સાથે લગ્ન વ્યવહારથી જોડાયેલો છે, એમાં એને સંતોષ થવો જોઈએ. એટલે સાત વ્યસનની અંદર પરસ્ત્રી ગમન કે વેશ્યા ગમન એ નિષેધ છે, એ પાપ છે, એ સાત મહાપાપની અંદર મૂક્યા છે. તો જ્ઞાની પુરુષોએ દરેક તત્વની વિચારણા કેટલી સૂક્ષ્મતાથી કરી છે કે જગતના જીવોને ઇન્દ્રિયો ઉપરનો સંયમ હોવો જોઈએ. ઇન્દ્રિયો છે એટલે એના વિષયો છે, વિષયો છે તેનો ભોગ ઉપભોગ પણ છે, પણ જેમ જેમ એનામાં જ્ઞાન આવે તેમ પરિણામ શું આવે? સંયમ. જ્ઞાનનું પરિણામ વિરતિ છે, જ્ઞાનનું ફળ વિરતિ. એટલે શું? એનાથી એના પ્રત્યે જે રતિભાવ હોય એ ઓછો થાય, એ રતિભાવ છે એ ઓછો થાય, એટલે એનો ઇન્દ્રિય ઉપરનો સંયમ વધે. આ જીતેન્દ્રિયતા. પછી કયો ગુણ કયો છે? ક્ષમામાં બરોબર. પછી અરે અપરાધ કર્યો હોય તો પણ ક્ષમા આપવી, આપણે રહ્યા છીએ બધાને ક્ષમા આપીએ છીએ, એક સિવાય
જેને અપરાધ કર્યો છે એના પ્રત્યે આપણી ક્ષમા છે જ નહીં. એ તો હું જિંદગીભર નહીં ભૂલું, અને એનું ચાલે તો હજી બીજે ભવે પણ ન ભૂલે. અને સારું છે જાતિ સ્મરણ જ્ઞાન નથી. જો જાતિ સ્મરણ જ્ઞાન હોય તો આ જીવ જેને જુએ એની યાદ આવે કે આ નાલાયક, આ ભાવમાં મારીએ રામ કર્યું હતું, આને આ ભાવમાં મારીએ રાગ કર્યું હતું, આ ભાવમાં આને મેં પૈસા આપ્યા હતા એને મને ચૂકવા નહોતા, મરી રહેશો. બહુ અપેક્ષા નહીં રાખો જાતિ સ્મરણ જ્ઞાનની, આપણામાં ક્ષમા વામ નથી. જેણે અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા આપવી. એક એક વસ્તુની વિશેષતા, સૂક્ષ્મતા, ગંભીરતા એ પદનું પત્રનું ગાંભીર્ય સમજાય એટલે એના ભાવો પકડાય. એ ભાવ થોડો પકડાય તો પણ આપણે કલ્યાણ થઈ જાય. આપણું કહ્યું છે કે તમે કોઈએ પણ અપરાધ કર્યો હોય તો પણ ક્ષમા આપવી. ભગવાનના ઉપસર્ગ અને પરિસરનું વર્ણન સાંભળીએ ત્યારે એમાંથી કઈ વસ્તુ મળે આપણને? ક્ષમા. ભગવાન ક્ષમાની મૂર્તિ છે, જ્ઞાનીઓ ક્ષમાની મૂર્તિ છે. એના ઉપર ઉપસર્ગ ગમે તેટલો પર વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો પણ એના પ્રત્યે એને કોઈ કિંચિત વેરભાવ નથી. એ તો ક્ષમા આપે છે. ચંડકોશિક હોય તોય ભલે, ઘોસાળો હોય તોય ભલે, અને કષ્ટ સલાકા કરનાર હોય તોય ભલે, જે હોય તે, અને પોતાનો સસરો હોય તોય પણ એ ગજ સુકુમાર, કે પર વ્યક્તિ જે પેલો ગોચરી ગોરાવનાર એવો મેતારક મુનિને પેલો સોની હોય તો પણ ભલે, એને સર્વ પ્રત્યે ક્ષમા. અપરાધ કર્યો છે આપણે કે ક્ષમા છે નહીં આપી, ભૂલ એની છે બસ. આપણું ગણિત સીધું અહીંથી શરૂ થાય, ભૂલ એની છે. અને ભૂલ એની છે એટલે પછી આપણા જીવનમાં ક્યારેય ક્ષમા આવે જ નહીં. આ તો એને એમ થાય કે જેની હોય એની, ભૂલ એની હોય કે મારી હોય, પણ ભૂલની ગ્રંથિ મારે રાખવી નથી, વેરની ગ્રંથિ મારે રાખવી નથી, ગેરસમજણની ગ્રંથિ મારે રાખવી, ભલે એની એની ગેરસમજણ ઉતાવળ એને કરી નાખે, પણ તું ડાયો છું ને તો તારા સાણપણનું, તારા સમજણનું, તું જ્ઞાની છો તો તારા જ્ઞાનનું લક્ષણ શું? ક્ષમા કે વેર? આ શુષ્ક જ્ઞાની અને જ્ઞાની સમજવો છે કે મને ખબર છે કે એની જ ભૂલ છે, એટલે તું વધારે સમજણ વાળો થયો ને, એટલે જ્ઞાની થયો ને, તો જ્ઞાનીનું લક્ષણ શું? અને એને ખબર હોય કે મોટો વિદ્વાન છે તોય સમજે કે શુષ્ક જ્ઞાની એ અજ્ઞાની થી પણ બદતર છે. ક્ષમા હંમેશા કરુણામાંથી જ આવે. જગત જીવો પ્રત્યેની ક્ષમા મહાવીરનું ભૂષણ છે. એ ક્ષમા ધર્મ હંમેશા કરુણામાંથી આવે કે જીવ બિચારો કેટલો અજ્ઞાનમાં છે, એને ખબર નથી કે શું કરી રહ્યો છે, કોના પ્રત્યે કરી રહ્યો છે, એ શા માટે કરી રહ્યો છે, અને એ કરવાથી એનું પરિણામ શું થશે. સંગમે ઉપસર્ગ કર્યા છે અને ભગવાને ઉપયોગ મૂક્યો કે અરે જે તીર્થંકર કક્ષ પુરુષની સમીપમાં 6 મહિના રહે એને કોઈ પરિભ્રમણ ન હોય, ભલે અજ્ઞાન ભાવે રહે તો પણ જ્ઞાનીના સંસર્ગનું આ ફળ કીધું છે શાસ્ત્રોએ કે એને ક્યાંય પરિભ્રમણ ન હોય, વયાવધથી પણ મોક્ષ થાય. આપ મારી સાથે 6 મહિના રહ્યો અને આને એવા કર્મ બાંધ્યા અને કર્મ છૂટ્યા નહીં, આ જીવ પામશે નહીં, ભગવાનની આંખમાં આંસુ આવ્યા. આવો મહાવીર ક્યારે એની આંખની અંદર આંસુ નથી આવ્યા, ગમે તેવા કષ્ટમાં પણ નથી આવ્યા, ગમે તેવા વિયોગમાં પણ નથી આવ્યા, પણ કરુણાના આંસુ છે, એને ક્ષમા આપી. સંગમે જયારે માફી માગી ત્યારે કહ્યું કે તને ક્ષમા છે. તો ક્ષમાની ભૂમિકા કરુણાની છે. સર્વજીવ પ્રત્યે મૈત્રી જ નહીં પણ કરુણા,
મૈત્રી એટલા માટે કે બધા જ જીવો સિદ્ધ સમાન છે, કોઈ આજે છે કોઈ આવતીકાલે છે, કદાચ મારાથી વહેલા એ પૂર્ણ ગતિને પામી શકે છે. અને કરુણામાં એ કે અત્યારની એની જે પર્યાય અવસ્થા છે એ પર્યાયની અંદર બિચારો જાણતો નથી કે પોતે શું કરી રહ્યો છે, અથવા તો કર્મના નાચે નાચી રહ્યો છે. જ્ઞાનીને આની અનુકંપા હોય છે. એટલે ક્ષમા નું મૂળ કરુણા છે, પછી દયા. આપણે બધા કેવા દયાશાળી છીએ, આપણે શેમાં હોશિયાર છીએ? મને એમ કે દ્રવ્ય દયા પણ મધ્યથી આગળ ગયા છે, કે મોહ દયામાં આપણે બધા આગળ છીએ. મોહ દયા, મોહ દયા એટલે જ્યાં મતલબ છે, જ્યાં સ્વાર્થ છે, જ્યાં સંબંધ છે. હું તો એને બે વાર તપાસ કરવા જઈ આવ્યો, તારી બધી વાત સાચી છે, જવું જોઈએ, પણ આધાર શું છે? અહીંયા દ્રવ્ય દયાની અંદર તું કરે છે, ભૂખીને અનાજ આપે છે, તરસ્યાને પાણી પાય છે, રોગીને ઔષધ આપે છે, સુરવાર બધી કરે. દ્રવ્ય દયા એ પહેલું પગલું છે, પણ એથી અટકવાનું નથી. જેને કોઈ રોગ નથી, જેને કાંઈ જોતું નથી, જે ભૂખ્યો નથી, જે તરસ્યો નથી, પણ જેના જીવનની અંદર લાગે કે ઓહો નિતાંત આ જીવ અશુભ કર્મી છે, તો એના ઉપર એમ દયા આવે કે આ પાપના બંધ બાંધતો જાય છે. આ જીવ આવી પ્રકારના આપણા સંસર્ગમાં આવીને પણ જો આવા કર્મબંધ અને પરિભ્રમણના બંધ બાંધશે તો ક્યારે છૂટે? માટે એને કંઈક ધર્મ પમાડવું, એને કંઈક સમજણ આપવું, એની સાથેનો એવો પ્રેમનો વ્યવહાર કરીને એની દિશા બદલો. આ છે ભાવ દયા, કે આ પાપમાં પડ્યો છે ભાઈ, આ ધંધો કરે છે, ભલે એ કમાય છે, એ ખુશી છે, એના ખુશીમાં બધા જોડાય છે, પણ જરાક એનું ધ્યાન દોરું કે ભાઈ આ પાપથી તું દૂર થા, બચી જા, આ પાપનો વ્યવસાય કરવા જેવો નથી. અત્યારે મીઠો લાગશે પણ તારા ભવના પરિભ્રમણ આનાથી વધશે. આવો ભાવ રાખી અને જગતના જીવો પ્રત્યે જે ઉપદેશ આપવો, આ જ્ઞાનીનું લક્ષણ એ છે કે હિતોપદેશ આપે. જ્ઞાનીની વાણીનું લક્ષણ એ છે કે સકળ જગત હિતકારી. જીવોનું હિત, આપણા ભાઈબંધો, આપણા કુટુંબીજનો, આપણે જેની સાથે સંબંધ છે તેવા સ્નેહીજનો, એ જો ક્યાંય કોઈ પણ પ્રકારની પાપ કરતા હોય, અશુભ કર્મનો બંધ થતો હોય, એને સમજ નહીં હોય, પણ જ્ઞાની છે ને, તું તો જ્ઞાની છો, જ્ઞાનીનું લક્ષણ અને શુષ્ક જ્ઞાનીનું લક્ષણ, તો શુષ્ક જ્ઞાનીનું લક્ષણમાં તો એને જાણી પેલા બધા જીવો પ્રત્યે પ્રેમ નથી, એટલે પાપ કરતો જુએ જાણ્યા પછી શું કે એ જ્ઞાનનો છે, સાલો મરવા દો, નરકના ભરે ખોફા ખાતો હોય તો ખાય. આ જુઓ, આ અજ્ઞાની અથવા શુષ્ક જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનીને હંમેશા ભાવદયા આવે. એ આજે દાખલા તરીકે આપણે છે તો આપણે કોઈને અનાજ વગેરે બધું આપીને દ્રવ્ય દયા આપણે કરી શકીએ, પણ મુનિઓ છે એને સર્વસંગ પરિત્યાગ કર્યો છે, હવે દયા ધર્મ કેવી રીતે કરે? ભાવ દયા તો મુનિઓએ રોજ વ્યાખ્યાન કરવું. જે ગામની અંદર નિવાસ કરો છો, જ્યાં આહાર પાણી લ્યો છો, જે વસ્તીનો સાથે રહો છો, તો ત્યાં એને એક કર્તવ્ય છે કે ભાવ દયા. જગતના જીવો પાપ વ્યાપાર કરતા રોકાય, આશ્રવથી રોકાય, એને આશ્રવની સમજ આવે અને સંવરના પુરુષાર્થમાં એ જોડાય એવી એને ઉત્સાહ આવે, પ્રેરણા આવે, એવું એનું વીર્ય બળ જાગૃત થાય. આ જ્ઞાનીઓની દયા, એની ભાવ દયા છે. તીર્થંકરોની કઈ દયા છે? ભાવ દયા. આપણે કંઈક કૃપાળુ દેવી આત્મસિદ્ધિ આપી તો એની જગતના જીવો પ્રત્યેની આ ભાવ દયા છે કે જેથી કરીને જીવો અનંતના દુઃખોથી મુક્ત થાય. સદગુરુ ભગવંત છે, પેલી ગાથામાં કીધું શ્રી ભગવંત, શ્રી એટલે પામેલો. કેવી રીતે, શું કામ ભગવંત છે? એને સમજાવ્યું સ્વરૂપ, અને જો એ ન સમજાવ્યું હોત તો હું અનંત દુઃખ પામ્યો, પણ છતાં હજી અનંત કાળ સુધી એ દુઃખ પામત. જ્યાં સુધી મને આ સમજણ ન મળત ત્યાં સુધી એ દુઃખ પામવાની જે પરંપરા છે એ બંધ થાત નહીં. સંસારનું સ્વરૂપ અરિહંતે કહ્યું કે દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. દુઃખરૂપ તો છે જ, અને જેટલો માણીસ એના ફળમાં પણ દુઃખ છે, અને દુઃખાણું બંધે એટલે દુઃખની પરંપરા છે. આ સદગુરુને અમે એટલા માટે ભગવંત કહીએ છીએ કે આ ન સમજણ આવી હોત ત્યાં સુધી અમારી, હું પામ્યો જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, પામ્યો એની ચિંતા નથી, પમાઈ ગયું, ભોગવાઈ ગયા બધા દુઃખ, ઘણા ભોગવા, બધામાં હોશિયાર થઈ ગયો, હવે એક્સપર્ટ થઈ ગયો ને. પણ જો આ સ્વરૂપ ન સમજાયું હોત તો આ દુઃખની પરંપરા ચાલુ થતો. માટે શ્રી ભગવંત એને કે છે, અહો અહો શ્રી સદગુરુ, તમે અમને આ અમારું પદ સમજાવ્યું, છ પદ સમજાવીને, છઠ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવી, જ્ઞાન થકી તરવાર, એ ઉપકાર પ્રભુ કેવો ઉપકાર છે તમારો. આવતો મારો અનંત કાળ, હવે મને દુઃખ નહીં મળે, મારો પુરુષાર્થ ઓછો હશે, એના પ્રમાણમાં જે ચડ ઉતર હશે એ બરોબર છે, પણ મને સમજણ મળી ગઈ છે, હવે એ પાપોથી હું નિવૃત્ત થઈશ, પાપમાં હવે પ્રવૃત્ત નહીં થાવ, આ સમજણ મને સદગુરુએ આપી. તો આવી સૂક્ષ્મતા, દયા એ ભાવ દયા છે. એટલે આ જ્ઞાનીઓનો ઉપદેશ, જ્ઞાનીઓનો બોધ, જ્ઞાનીઓની ગ્રંથ રચના, એ બધી ભાવ દયા છે. અને આપણી દ્રવ્ય દયા કરતા આ ભાવ દયા શ્રેષ્ઠ છે, ભાવ દયા શ્રેષ્ઠ છે. કરોડો રૂપિયાનું કોકે દાન આપ્યું હોય આપણને સુખી કરવા માટે, અને એક આત્મસિદ્ધિ મળી આપણને પરમ કૃપાળ દેવ પાસે, ઉપકાર કોનો વધારે? જ્ઞાનીનો ઉપકાર એ અમાપ છે, એ માપી શકાતો નથી. આવું કેટલું બધું એની અંદર આ મહત્વ આપ્યું છે, ભાવ દયા. પછી જુદા જુદા પ્રકાર, જુદી જુદી અપેક્ષા છે, પણ પ્રશ્ન કર્યો છે સ્વદયા, જેવો એને જગત ઉપર દયાનો ભાવ છે એવો જ એને પોતાના સ્વરૂપ ઉપર પણ દયાનો ભાવ છે. ત્યારે એને એમ થાય છે કે જ્યારે સમજણ આવે છે ત્યારે આ ભાવ દયા મળે, ત્યાર પછી સ્વદયા પ્રગટે છે. જ્ઞાનીના બોધથી આપણને ભાવદયા પ્રગટી, એના એને ભાવદયા પ્રગટી અને આપણને બોધ મળ્યો, એ બોધના પરિણામમાં આપણને શું થાય છે? સ્વદયા પ્રગટે કે હે જીવ, તું અનંત કાળ રખડ્યો, તે અનંત પરિભ્રમણ કીધા, અનંત પુદ્ગલ પરાવર્તન તું ભમ્યો, જગતના તમામ સુખો તે ભોગવ્યા. સરસ મજાનું સૂત્ર આવે છે, આપણે ગાથા સરસ, મને એની પ્રાકૃત ભાષા તો નથી સ્મરણમાં, પણ એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવી કોઈ ગતિ નથી, એવું કોઈ સ્થળ નથી કે જ્યાં આ જીવે જન્મ મરણ અનંતવાર ન કર્યા હોય, એવો કોઈ પુદ્ગલ પદાર્થ નથી કે જે એને ભોગવ્યો ન હોય, એવું કોઈ પદ નથી કે જે પદ ઉપર એ આરૂઢ થયો ન હોય. પણ હે જીવ, તે તારા સ્વરૂપને ક્યારે સમજો નહીં, અને તારું આ પરિભ્રમણ, આ ગત્યાનુગતિક આવાગમન એ ચાલુ રહ્યું, ત્યારે પોતાને એમ થાય છે કે હું હવે આ બોધના આધાર ઉપર મારા પરિભ્રમણને નષ્ટ કરું, મારા આત્માને મુક્ત કરું, આ મારા આત્માને મારા પ્રમાદથી આટલું સહન કરવું પડે છે, દુઃખ સહન કોણ કરે છે? તો ઠીક, દેહ કરે છે એવું નથી, મગજમાં જે કંઈ સહન થાય છે, દુઃખનું વેદન થાય છે, વેદન કરતા કોણ? શરીર કે આત્મા? બેસે છે બરોબર પાકું સંશય વિના? દુઃખનું વેદન આત્મા જ કરે છે, અનંત કાળના દુઃખો એને જ ભોગવા છે. શરીર તો બદલાતા રહ્યા, શરીરમાં તો પુદ્ગલિક ફેરફાર થયો છે, એમાં કઈ એને બીજું કઈ થતું નથી, એ જડ છે, એનામાં વેદન ગુણ ક્યાંથી લાવવો? કપાઈ જાય તો શરીરને વેદન નથી, અને સહેજ ફાંસ વાગે તો આત્માને વેદન છે. તો આ વેદન પોતાનું થાય ને, આટલું મેં કર્યું છે માત્ર મારા પ્રમાદના કારણે. હવે જ્ઞાનીનો બોધ મળ્યો છે તો શીઘ્રાતી શીઘ્ર હું મારા આત્માનું કલ્યાણ કરું. મોક્ષ માળા પાઠ 104 એમાં કૃપાળુ દેવે પ્રશ્નોત્તરીના રૂપમાં જવાબ આપ્યો છે. એમાં કહ્યું કે ભગવાન, બધા તીર્થંકરોના ઉપદેશ એક જ હોય તો એ ઉપદેશ કયો છે? અનંતા તીર્થંકરો મહાવીરનો. તો કે તારા આત્માને તારો, એને અનંત કર્મોના દુઃખથી મુક્ત કરો, અનંત કર્મોના દુઃખોથી એને મુક્ત કરો. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચન નહીં રહે, આ સ્વદયાનું સ્વરૂપ છે. તું તારા આત્માને ઓળખ, એની બંધ દશાને ઓળખ. આ શુષ્ક જ્ઞાનીને ઓળખે, આત્માને બંધ છે જ નહીં. બંધ મોક્ષ છે કલ્પના, ભાગ્ય વાણીમાં. પણ જે શુષ્ક જ્ઞાની નથી પણ જ્ઞાની છે, એ જ્ઞાની પુરુષના બોધથી કહે કે ગમે તેવો હોય તો પણ હું બંધમાં છું, કર્મના ઉદયમાં છું, આ દુઃખની ધારાની પરંપરામાં છું. એને એમ થાય કે હું ક્યારે હવે છૂટું, ક્યારે હું મુક્ત થાઉં. આવા ભાવોનું જે પરિણમન થાય સતત પોતાને, એને કહેવાય છે સ્વદયા, અથવા બીજો શબ્દ અંતરદયા. કૃપાળુ દેવે 108મી ગાથામાં કહ્યું કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા. આ ભૂમિકા એની આવી ગઈ, ભવે ખેદ અંતરદયા. એ આત્માના પાંચ પદ એ જાણ્યા, એમાં ખબર પડી કે ત્રીજું પદ એ કર્મનો કરતા છે અને કર્મનો ભોગતા છે, આમ ચાલ્યા જ કરે છે. આ પદનું ટળવાપણું છે એવું પાંચમું પદ એને જયારે જાણ્યું કે આત્માનું કરતાપણું કર્મનું અને આત્માનું કર્મનું ભોગતાપણું એ ટાળી શકાય છે. એક શુભ જે આપણે કહીએ ને કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ શુભ. આ જાણ્યું એને, આ જાણ્યું એટલે અંતરદયા આવે. અંતરમાં પોતાના સચેતન જીવ પ્રત્યે કે હે જીવ, તારું સ્વરૂપ તો સિદ્ધ છે, સ્થિર છે, અને તું આ આવાગમનમાં છો, અસ્થિર છો, પરિભ્રમણમાં છો. એને હવે પોતાના ચેતનની, પોતાના અજ્ઞાનની, પોતાના પ્રમાદની દયા આવે છે કે આટલો વીર્યનો ધારક તું છો, આ પદ ટળી શકે છે. તે હશુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મારે માત્ર કામ એટલું જ કરવાનું છે કે આ શુભાશુભને છેદવાનું છે. આ થયું એટલે માર્ગ જાણવા માટે હવે પ્રયત્ન કરે છે, અને એ માર્ગની અંદર છેદવાનો શ્રેષ્ઠ માર્ગ એ ત્યારે એને જ્ઞાની ગુરુ આપે છે. આત્મસિદ્ધિમાં 3 સંકેતની વાત પછી શરૂ થાય છે. ગાથા નંબર 9, 10, 11 અને 12 એટલી અત્યંત મહત્વની, પણ જ્યારે વિષય આવશે ત્યારે લઈશું એ 3 સંકેતો બધા. એ માર્ગ સનાતન અને શાશ્વત માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો અહીંયા દયાની વાત કરી, બરોબર છે? હવે કઈ પ્રશ્ન સુમિત્રાબેન, સમજાઈ ગયું? પછી બીજું છે હવે આગળ, સર્વજન સ્ત્રીયત્વમ એટલે એટલે શું કહ્યું છે? જ્ઞાની ને બધા વાલા હોય એમ નહીં, જ્ઞાની જ્ઞાનીમાં ક્યાંય કડવાશ નથી, જ્ઞાનીમાં ક્યાંય તિરસ્કાર નથી, જ્ઞાનીમાં ક્યાંય અભાવભાવ નથી. જેને કોઈના પ્રત્યે અભાવભાવ ન હોય એ સૌનો પ્રિય હોય. તો સૌનું સૌ જન પ્રિયત્વ એક લક્ષણ કીધું જ્ઞાનીનું, અને શુષ્ક જ્ઞાનીમાં ન હોય. એ જોઈએ તો જોઈને બોલો કેમ કે આનું ઠેકાણું નહીં હોય, એને સૌને એને પ્રિયત્વ ન લાગે. તો આ કેટલી સરસ વાત મૂકી છે, જ્ઞાની સાચો જ્ઞાની એ સૌને વાલો. સાતમો નિર્લોભ, લોભ અને જ્ઞાન સાથે ન હોય. જ્ઞાન હોય તો વિરતિ હોય, વૈરાગ્ય હોય, અમે લોભ ક્યાંથી આવે? લોભ એટલે શું? અરે કંઈ પણ વસ્તુ પ્રત્યે ભાવ પ્રત્યે આસક્તિ, એને પોતાનું પઝેસિવનેસ. લોભ એટલે મારું, એને પોતાપણું રાખવું. હવે જ્ઞાની છે, જે જ્ઞાની છે એને તો એને અરતિના ભાવ છે, વિરતિના ભાવ છે, તો લોભ છે ન પૂજાવાર. એ તો બધા સૂક્ષ્મ ભાવો થયા, પણ કોઈ પદાર્થનો પણ ન હોય. તો કોઈ પણ વસ્તુ હોય તો કોઈને ગમી હોય તો તરત જ લે, તારી લઈ જા, કેમ કે લોભ અને જ્ઞાન સાથે સંભવે નહીં. વિવેકાનંદજીએ લાહોર કોલેજમાં લેક્ચર આપ્યો અને ત્યારે પ્રોફેસર રામતીર્થ ગણિતના પ્રોફેસર, અને વિવેકાનંદે વૈદિક ગણિત ઉપર ત્યાં વાત કરી, તો એટલો બધો પ્રભાવિત થઈ ગયા. અને સ્વામી તીર્થરામ હતા, એ તો સોનાનું ઘડિયાળ પણ બનાવ કાંડાનું બનાવેલું પટ્ટો આખો, એટલું મૂલ્યવાન ઘડિયાળ વાપરતા હતા. એકદમ ખુશ થઈ ગયા, એને પોતાના કાંડાથી ઉતારીને સીધું વિવેકાનંદજીને અર્પણ કરી દીધું. પણ આ જ્ઞાની હતા, અજ્ઞાની હતા, નિષ્પૃહ્ય હતા. એટલે એને શું કહ્યું? એને પૂરું થયું એટલે પછી કહ્યું તીર્થરામને બોલાવ્યા અને એના કાંડામાં પહેરાવી દીધું. એટલે બોલો કે પણ આ તો મેં તમને આપ્યું છે, તો કે તમે મારી માલિકી છે ને, હવે આનો ઉપયોગ મારા કાંડે કરવો કે તારા કાંડે કરવો, એ નિર્ણય તારે લેવાનો કે મારે લેવાનો. એને પહેરાવ્યું અજ્ઞાન, જે તને ગમ્યું એ તારું છે, તું ને હું બે જુદા ત્યાં નથી. જ્ઞાન અને લોભ સાથે ન હોય. અને આપણે એવા વાત કરવી નથી, પણ શુષ્ક જ્ઞાનીના લોભની તો વાર્તા થઈ શકે. જ્યાં જ્યાં શુષ્ક જ્ઞાનીઓએ જ્ઞાનનો વેપાર કર્યો છે એની વિગતો સાંભળો તો રૂવાણા ઉભા થઈ જાય. વેચી જ ખાધું છે જ્ઞાનને પંડિતાઈને, જ્યાં જ્યાં ગયા છે ત્યાં પેકેટ જ બાંધ્યા છે. બરોબર છે ને? દાતા આજે આવ્યું એ લોભની અંદર, લોભ નથી એ દાતા હોય. જેનામાં લોભ છે એ કદી દાતા બની ન શકે. અને છેલ્લું ભય શોક, અને એ શોક સેના તો કોઈ પણ પ્રકારના સંગ પ્રસંગના. અરે કૃપાળુ દેવે તો શબ્દ કર્યો છે, દેહાદી વિશે પણ હર્ષ શોકાદી ભાવ એને વર્તતા નથી. આ સરસ એ વાત મૂકી છે, એટલે અહીંયા એ વાતને આપણે પૂરી કરીને છેલ્લો પરિગ્રહ લઈ લઈએ જે વાંચવાનું છે.
અશોચ્યાન્ન વસોચ તમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે.
એ પૂરું થઈ ગયું છે અને તમે સંસ્કૃત નહીં લ્યો, સીધું ગુજરાતી શરૂ કરો.
જેને શોક કરવા જેવો નથી.
નહીં નહીં, એ પૂરું થઈ ગયું. પછીનું પેરેગ્રાફ.
એમણે એમની વાત કરવા માટે બે પાત્રો પસંદ કર્યા, એક તો ભુંડ, બીજું પાત્ર હંસ. એમ કહેવું છે કે જેમ ભૂંડ વિસ્તામાં ગંદકીમાં મલિનતામાં ગટરોમાં ડૂબે છે તેમ અજ્ઞાની સંસારના પદાર્થોમાં ગળાડૂબ ડૂબે છે. સંસારની માયાને અજ્ઞાન કહ્યું છે. સંસાર માટે બીજો શબ્દ અજ્ઞાન અને અજ્ઞાન માટે બીજો શબ્દ માયા, માયા માટે બીજો શબ્દ સંસારના ભોગો. જેમ ભૂંડ વિસ્તામાં મચતી ડૂબે છે તેમ સંસારના ભોગોમાં ડૂબેલો હોય તેને અજ્ઞાની કહેવાય અને છતાં વાત કરે જ્ઞાની જ્ઞાનની તેને કહેવાય છે શુષ્ક જ્ઞાની. અને બીજું પાત્ર હંસ. હંસ બધે જોવા મળતા નથી, તે માનસરોવરમાં રહે છે અને સાચા મોતીનો ચારો ચરે છે, એ બીજું ખાતા નથી. માનસરોવરના મોતી રે ચૂકે નિત હંસલાજી રે. કવિએ સરસ વાત કરી કે માનસરોવરના હંસલા માનસરોવરમાં રહે અને સાચા મોતીનો જ ચારો ચરે, ભૂંડ વિસ્તારમાં રહે અને હંસ માનસરોવરમાં રહે, તેમ અજ્ઞાની ભોગોમાં ડૂબે અને જ્ઞાની પોતાના આત્મસ્વરૂપમાં રમે, આત્મસ્વરૂપમાં ડૂબેલો હોય તેને કહેવાય છે અનુભવ જ્ઞાન.
ક્રિયા જળ, ક્રિયા જળ એ જળ છે, એ બાહ્ય ક્રિયા રાજે છે, એની ધૂનમાં છે, એ કરે છે, એ ઘરે જાય છે, એને અંતર્ભેદ નથી, તેના માટે પ્રશ્ન પણ નથી, કારણ કે જળ છે. ક્યારેક ક્યારેક તે જ્ઞાન વિશેષ પણ કરે છે. તે પંડિત નથી, તે વિદ્વાન નથી, બધા શાસ્ત્રો વાંચ્યા નથી અને શાસ્ત્રો વાંચવા પણ નથી. આવો શાસ્ત્ર વાંચવા બેસ તો તેની સેવામાં ચાર્જ હાજર થાય. પહેલા બગાસું હાજર થાય, બીજા નંબરે ત્રીજા નંબરે કટાળો, ચોથા નંબરે બહુ વાંચવું, કેટલું વાંચવાનું, આ ચાર તેની સેવામાં હાજર. બહુ શાસ્ત્રો વાંચ્યું નથી, કરવાની કળા નથી, એ બહુ જોખમરૂપ નથી. આવો ક્રિયાજળ બીજાને આધ્યાત્મિક નુકસાન પહોંચાડી શકે તેમ નથી, બીજાને ઉન્માર્ગે તે ચડાવે છે તેમ નથી, કોઈને ખોટે માર્ગે ખોટે રસ્તે દોરી શકે તેમ નથી, કારણ કે તેની પાસે શાસ્ત્રોનું જ્ઞાન નથી. પણ સૌથી વધારે જોખમ તો શુષ્ક જ્ઞાનીનું છે. તે પોતાને તો નુકસાન પહોંચાડે છે પણ સાથે સાથે બીજા હજારો લોકોને જોખમ પહોંચાડી શકે છે, તે હજારોનું કરી શકે છે, કારણ કે તેને શાસ્ત્રો પણ વાંચ્યા છે, વિદ્વાન પણ છે, પંડિત પણ છે, શાસ્ત્રોનો વિસ્તાર પણ કરી શકે છે, બોલવાની કળા પણ છે, વાત કરી શકે તેમ છે, પોતે અજ્ઞાની છે છતાં પણ પોતે પંડિત છે એવી કલ્પનાથી વાત પણ કરે છે.
પછી આપો
મોહના આવેશમાં રહે છે, અહંકારથી ઉન્મંદ પણ છે, લોક સંજ્ઞા પણ છે, માન પ્રતિષ્ઠા પણ જોઈએ છે, તેમાં અટકવાય છે, દમ આડંબર કરી શકે તેમ છે, લોકેશણામાં પણ જીવ છે, એને રાગની મીઠાશ છે અને સ્વચ્છંદમાં જીવે છે, તેને જ્ઞાનાવણીય ક્રમનો પ્રચંડ સંયોગક્ષમ છે પણ મોહનીય ક્રમનો સંયોગક્ષમ નથી. લોકો તેને જ્ઞાની કહે છે અને તે પોતાને જ્ઞાની મનાવે છે. આવા લોકો જુદા જુદા મતો ઉભા કરે છે, જુદા જુદા વાડા ઉભા કરે છે. શુષ્ક જ્ઞાનીનું આ કામ ક્રિયાજળ ઓળખી શકાશે પણ શુષ્ક જ્ઞાની ઓળખવા મુશ્કેલ છે. એ ધ્યાનની વાત કરશે, એ જ્ઞાનની વાત કરશે, એ આત્માની વાત કરશે. આત્મા અજર છે, અમર છે તેની વાત કરશે અને મંદ મોક્ષ છે કલ્પના. આત્મા બંધાતો નથી, બંધાણો હોય તો મુક્ત થવાનું હોય ને, મુક્ત જ છે. પરંપરા પારણિક ભાવોથી એ મુક્ત છે, તેને મોક્ષ ક્યાં મેળવો છે? એ તો મોક્ષમાં જ છે. તે કલ્પના કરે છે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ, સર્વ જગત બ્રહ્મ અને અંદરની માયા ભરી હોય અને કહેવાય છે શુષ્ક જ્ઞાની. આવો શુષ્ક જ્ઞાની બહુ જોખમી છે. બે વાતો કરી, શુષ્ક જ્ઞાની અને ક્રિયા છે. પાંચ ગાથાઓ પૂરી થઈ, ફરી જયારે મળશું ત્યારે આગળની ગાથા વિચારશું.
અહીંયા વાત પૂરી થાય છે. દસ લક્ષણ શુષ્ક જ્ઞાની નાયમાં આખી ગાથા શુષ્ક જ્ઞાનીનું ઓળખાણ કરાવે છે. સમજાણું નહીં. એ લક્ષણ જ્ઞાનીને આપ્યા, એ લક્ષણથી શુષ્ક જ્ઞાનીનું ઓળખાણ જ કરાય. એટલે અત્યારે આ ગાથા આપણી ચાલે છે એના ઉપરથી લક્ષાંતર થવું ન જોઈએ. અત્યારે આપણે શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ સમજવાની કૃપાળુદેવે એક ગાથા આપી છે, મુનિશ્રી એના ઉપર એક પ્રવચન આપ્યું છે, અને એની આપણે અત્યારે વિચારણા કરી રહ્યા છીએ કે શુષ્ક જ્ઞાની કેવો હોય. આ દસેય લક્ષણમાં ઉલટો હાલે તો એને કહ્યું છે. એટલે આ બધા લક્ષણો કૃપાળુદેવ કહે છે કે શુષ્ક જ્ઞાન એ આત્મસિદ્ધિનો શબ્દ છે અને પ્રજ્ઞાવાદ એ ગીતાનો શબ્દ છે. એટલે એ તમે ગીતાનો શ્લોક વાંચજો એના અર્થમાં આવશે કે તું આવી ડાઈ ડાઈ વાત કરે છે પ્રજ્ઞાવાદ એટલે, અને તું શોક કરે છે તારા સંબંધીઓનો, તારા મૃત્યુનો, તારા રાજપાટનો વગેરે. તો કે આ લક્ષણ નથી, એટલે પ્રજ્ઞાવાદ એ શુષ્ક જ્ઞાનીના જેવો જ વાદ છે કે વાદ વિવાદમાં ડાયો ડાયો છો તું. સમજણમાં તો એકે બાબતમાં દુર્યોધન દશા છે તારી, કે ધર્મ અમે બધું જાણીએ છીએ, ભગવાન એ વાત કરશો નહીં. એટલે એ પ્રજ્ઞાવાદ છે. અહીંયા યશો વિજયજી મહારાજે જે વાત મૂકી છે ફરીથી એ ભૂંડ અને હંસની, અને અહીંયા વાત મૂકી છે કે એ ગમે તે સ્થિતિમાં હંસ છે એ મોતીનો ચારો ચરે અને ભૂંડ છે એ વિશ્વની અંદર જ હોય. બગલો હોય એ માછલા જ ખાય, એને માનસરોવર ઉભો રાખ્યો હોય તો પણ એ જ કરે. તો આ એનો એક એની વિવેક બુદ્ધિ કીધી છે. એમ આ શાસ્ત્રો વાંચે તો પણ એમાંથી એને આવું જ બધું મળે. ક્રિયાજળ એને સરસ મજાનું કીધું છે કે ક્રિયાજળ કેવો છે. તો ક્રિયાજળ પોતે કંઈ કરતો નથી, વાંચતો નથી, સમજવા પ્રયત્ન કરતો નથી, અને સમજવા પ્રયત્ન કરે તો એને ચાર સાગરિત ભેગા થઈ જાય છે. પેલું એને બગાસું આવે, બીજું એને જોકું આવે, ત્રીજું એને કંટાળો આવે. આમાં આપણે કંઈ સમજાવવાની જરૂર એ કે આ બધી વાતોની માથાકૂટ મૂકો ને ભાઈ, તમે કયો તો એક ઉપવાસ કરી લો, કાલે કામ પૂરું થઈ જાય, કામ એક આંબેલ કરી લેશું. પણ આ આત્માની સમજણ એ આપણને મગજમાં બેસતી એ કરશો નહીં. પણ સરસ અહીંયાનો સાર આપ્યો છે કે ક્રિયાજળ બીજાને આધ્યાત્મિક નુકસાન પહોંચાડી શકે એમ એ પોતે પોતા પૂરતું બરોબર છે કે પોતે ક્રિયાજળ હોવાને કારણે એ પામતો નથી, ક્રિયા કરે છે પણ જ્ઞાનના અભાવમાં એ ક્રિયાનું ફળ પામતો નથી. પણ એની વાત એના પોતા પૂરતી મર્યાદિત છે, એ કોઈ બીજાને નડતો નથી. જેમ ઘણા ગાંડા એવા હોય કે પોતાની મેળે કૈરા કરે, આમ અમારે કઈ એના ટાઈમે ટાઈમ હાથમાં ખાવાનું દઈ દીધું, કોઈને નડતો અમને ઉપયોગી નથી થતો એ વાત જુદી છે, પણ અમને ઉપદ્રવ એનો કઈ નથી, એની ધૂનમાં હોય ભલે રહ્યો. એમ આ જગતમાં બધા ક્રિયાજળ જ્ઞાનીઓ કે ભલે રહ્યા અમને નડતા નથી. તું કારણ કે એ સવારથી સાંજ સુધી ક્રિયામાં, બાહ્ય ક્રિયામાં એનો તો ગુણ એ છે કે એમાં જ મૈંડો છે. એટલે એ બહુ સરસ વહુને એમ થાય કે સાસુ જો ક્રિયાજળ થઈ જાય તો નવે નિરાંત. એ પાંચ વાગ્યાથી લાગી જાય કામે, તરત જ કે મને ભાઈજી પ્રતિક્રમણ કરવું નથી તમારે સવારે, પછી આજ તો આઠમ છે યાદ કોણ કરાવે, કાલથી ઓળી બેસે છે ક્રિયાને જ કરજો ને, આપણે ક્યાં ક્યાં ગરબા કામ છે હાલે. એ કોઈને નડતો નથી પણ એ પોતાનું કલ્યાણ પણ કરી શકતો નથી. પણ આ કહે છે કે આ શુષ્ક જ્ઞાનીનું જોખમ તો જુઓ,
કેમ કે ઓલામાં કોઈને ઉન્માર્ગે ચડાવવાની તાકાત નથી, કોઈને ખોટે રસ્તે દોરી શકે નહીં, એની પાસે શાસ્ત્રનું જ્ઞાન પણ નથી, એટલે એમાં એ કઈ બહુ કોઈને નડશે નહીં. પણ આ શુષ્ક જ્ઞાની એની પાસે તો હજારો લોકોને અહિતકર જોખમમાં નાખે. બોલવાનું જ્ઞાન છે, ડાપણ છે, વિદ્વતા છે, દંભ છે, આડંબર છે, ગમે તે પ્રકારના પ્રલોભનો ઉભા કરવાની શક્તિ છે, પ્રપંચ રચી શકે છે. તો કે જેને શાસ્ત્રો વાંચ્યા છે, પંડિત છે, શાસ્ત્રોનો વિસ્તાર કરી શકે, બોલવાની કળા છે, પોતાએ અજ્ઞાની હોવા છતાં પણ પોતે પંડિત છે એવી કલ્પનાથી વાતો ચલાવેલી છે, મોહના આવેશમાં છે, અહંકાર ઉત્પન્ન થયો છે, લોકસંજ્ઞા પણ ભરપૂર છે, માન પ્રતિષ્ઠા પણ જોઈએ છે, દમ આડંબર પણ કરી શકે છે, અને લોકેશણામાં જીવે છે, રાગની મીઠાસ છે, સ્વચ્છંદમાં જીવે છે, કેવા કેવા મનુષ્યએ તો એટલા સૂક્ષ્મ ઓળખાણ આપી છે શુષ્ક જ્ઞાની. જોકે કૃપાળુદેવ આ જ કહેવા માટે, પણ કૃપાળુદેવ શબ્દ ઓછા કહે છે, એની પાસે ક્યાં સમય હતો? એણે મૂળ માર્ગમાં કીધું કે નો એ પૂજાદીની જો કામના રહે, આટલામાં તો બધું આવી ગયું. તમને માન સત્કાર પૂજા અહંકાર સિદ્ધિ અસિદ્ધિ પ્રસિદ્ધિ દુનિયામાં વાવટા ફેલાવવામાં જ રસ છે, એ સિવાય કઈ નહીં. જયારે જુઓ ત્યારે આ જ આયોજન, આ બધું એની તાકાત છે બધી, એ કીધી છે. તો કે છે કે આવા શુષ્ક જ્ઞાની આવા જુદા જુદા મત ઉભા કરે, જુદા જુદા વાળા ઉભા કરે, પ્રભાવ કેટલો બધો એનો, એ જુદું આખું ઉભું કરી દે. અને આખા વિતરાગ માર્ગની અંદર મહાવીર એક જ રહ્યા, મહાવીરનો માર્ગ પણ એક જ રહ્યો, મોક્ષ માર્ગ બે જ નથી. પણ પંથ અને સંપ્રદાયો, ફિરકાઓ અને વાળાઓ, ગચ અને સંગાડાઓ અનેકવિધ થઈ ગયા. કેમ કે આ બધા પોતે જે કઈ નવું જાણે એ કઈક ઉભું કરી દે છે. આ એક જ પુરુષ એવો મળ્યો કે આ બધાની તોલે ક્યાંય કોઈ ઉભા ન રહી શકે એટલું જ્ઞાન હોવા છતાં એને કહ્યું કે અમારે કોઈ ગચ્છ મતની સ્થાપના કરવી, અમે ધારીએ તો નવો સંપ્રદાય ઉભો કરી શકીએ, નવા ધર્મનું પણ સ્થાપન કરી શકીએ, એવા ગુણો આત્મામાં વર્તે છે, શક્તિ છે, પણ કરવું. આ કહેવાય જ્ઞાનને પચાવવાની તાકાત. આ કૃપાળુદેવ છે. આપણે સંપ્રદાયમાં દોડી દોડીને જઈએ છીએ, પણ આ સંપ્રદાયવાસીઓ કરતા આ જ્ઞાનની અંદર કેટલો ચઢિયાતો પુરુષ છે, વિતરાગની સમીપનો છે. પ્રભુ મહાવીર સાથે તમે જોડાઓ, તમે તીર્થંકરો સાથે જોડાઓ, અમારી સાથે જોડાવાનું અમારે કોઈ આગ્રહ, એટલે અમારો મત કોઈ સ્થાપવો, અમને માનો એવું અમારે તમને કહેવું. અને એને જેને સાચે ઓળખો છે એવા પ્રભુશ્રી પણ કહે કે અમે ગુરુ બતાવીએ છીએ, ગુરુ થતા નથી. અમને જો ગુરુ માનશો તો ઝેર પીશો ઝેર, તમારા કલ્યાણની તો અમે જોખમદારી લેતા નથી. તમે આ ગુરુને જ માનો, એને જ ઓળખો. ધીન ધણી માથે કર્યો છે, હવે બીજો ક્યાં શોધવા નીકળ્યા છો? વિકલ્પમાં પણ કેમ આવે છે, કેમ વિકલ્પ આવે છે? પુરુષની ઓળખાણ નથી થતી, હજી નથી ઓળખાણ. આ જબરજસ્ત કે છે કે આવા ક્રિયાજળ ઓળખી શકાય, પણ શુષ્ક જ્ઞાની ઓળખાવા મુશ્કેલ છે, કે જે હજારોનું વહિત કરે છે. એ ધ્યાનની વાત કરશે, જ્ઞાનની કરશે, આત્માની કરશે. અને છેલ્લે આ બધી પાછી ગાથા લીધી, બંધ મોક્ષ છે કલ્પના, આત્મા બંધાતો પણ નથી, એને મુક્ત થવાનું છે જ નહીં. અને પરમ પારમાણિક ભાવ આત્માનો છે એટલે મુક્ત છે જ. આવો શુષ્ક જ્ઞાની બહુ જોખમી છે, આ અહમ બ્રહ્માસ્મીમાં ચાલનારો છે, જે દેવકંડજીની બાબતમાં કૃપાળુદેવે કહ્યું. એને કહેજો કે એની માન્યતા એમાં અસત્ય નથી, દેવકંડજી જે કહે છે તે અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુ રહેવું એ વધારે યોગ્ય છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે જ્યાં સુધી આપણને એ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી બધા સાધકો છદ્મસ્તત છીએ, છદ્મસ્તત છીએ. કોઈ એની અંદર કોઈએ ગુરુપદ લેવાની જરૂર નથી. આટલી ઉત્કૃષ્ટ વાત કરી છે. તો એમાં કહ્યું છે કે આવો પોતે જો અહમ બ્રહ્માસ્મી માને, પોતાને પરમ ગુરુ માને, તો એ તો એક મોટું દુઃખદ આશ્ચર્ય છે. કે છે બે વાતો કરી એ પૂરી થઈ ગઈ, એટલે હવે મુનિશ્રી કહે છે કે પછી વાતો આપણે આ
આગળ પછી ને લઈશું. એટલે આ ગાથા કઈ પૂરી થઈ? ત્રણ પૂરી થઈ, ત્રણ ચાર ને પાંચ ગાથા. એમાં ત્રીજી ગાથા શેની હતી? એ બરોબર છે, ગાથા એ નથી કહેતો. ગાથાનું સૂત્ર શું હતું? કે જે પરમાર્થ માર્ગની સાધના કરી રહ્યા છે એવા સાધકોની સાધનામાં શું ભૂલ છે? જે નથી કરતા એની સાથે છે જ નહીં. જે આત્માર્થી નથી એની કોઈ વાત જ નથી. જેને મોક્ષ જોઈતો નથી એની કોઈ વાત નથી. વાત કેની છે? કે જેને વિચારવાન છે, જે આત્માર્થી છે, એને એની સાધનામાં ભૂલ છે. કઈ ભૂલ? એ ચોથી ને પાંચમી ગાથા, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાન. આ બંને જણા પોતાની રીતે મોક્ષનો માર્ગ માને છે. અને જ્ઞાની કે છે, ઉપજે કરુણા જોઈ, અમને કરુણા થાય છે કે આ તમારું ક્રિયાજળ પણું અને આ તમારું શુષ્ક જ્ઞાની પણું, આ અમને કરુણા ઉપજાવે છે. આ બે થી દૂર રહેજો, કરુણા ઉપજીજો. એટલે એ ત્રીજી ગાથામાં પરમાર્થ માર્ગની અંદર સાધક આત્માર્થી જે સાધનાની અંદર એની જે ભૂલ થાય છે, એ બે ભૂલ, એક શુષ્ક જ્ઞાનની અને બીજી ક્રિયાજળની, એ બંનેનું ઓળખાણ કરાવ્યું, બંનેની સમજણ આપી. એ બાહ્ય ક્રિયામાં રાચે છે પણ એને અંતરભેદ નથી. અને પેલો શુષ્ક જ્ઞાની છે એ કલ્પનામાં જ છે. બંધ મોક્ષ છે કલ્પના, અને મોહાવેશમાં વર્તી રહ્યો છે. વર્તે મોહાવેશમાં, આ એનું મોટામાં મોટું લક્ષણ છે. જ્ઞાન છે, બાહ્ય જ્ઞાન ખૂબ છે પણ જ્ઞાન પરિણત નથી. એટલે મોહના આવેશો, જ્ઞાનનું ફળ મોહ તૂટવો એ છે, વિરતિ છે. મોહ ન તૂટે, મોહ મંદ ન થાય, કષાયો પાતળા ન પડે, આત્મા ઉજ્જવળતાને ન પામે, તો એ જ્ઞાન, એ સત્સંગ, એ સ્વાધ્યાય એને ઉપકારી નહીં થાય, ઉપયોગી નહીં બને સાધના માર્ગમાં. એમ ક્રિયા જડતાની અંદર અંતરભેદ થવો જોઈએ. એ અંતરભેદ એટલે એ ગમે તેટલી દ્રવ્ય દયા કરતો હશે પણ જીવ માત્ર સાથે મૈત્રીના ભાવ, જીવ માત્ર સાથે અક્રોધના ભાવ, આવો એને જે પરિણામ એનામાં આવવું જોઈએ, આ ક્રિયા કરતા એ પરિણામ આવશે નહીં. જિનેશ્વરની પૂજા કરે અને જિનેશ્વર જગતનો મિત્ર છે એ ભાવ એને આવતો નથી. આ પ્રકારની એ પ્રતિક્રમણની ક્રિયા કરે છે, એના પ્રાયશ્ચિતની અંદર ક્ષમાપણાની ક્રિયા ચાલે છે અને ભગવંતે કીધેલી જ કરે છે પાપથી પાછો હટવાની, છતાં પાપ છોડતો નથી, અંતર્ભેદ નથી. એટલે પાપના માર્ગેથી પાછો નથી વળતો, ક્રિયા કરી લીધી, હોશિરાવી દીધું, પશ્ચાતાપ કરી લીધો, મીછામી દુકડમ બોયલો, બે વાર બોયલો, પણ પાછું એની પાપની પ્રક્રિયામાં અકરણનો નિયમ જે થવો જોઈએ કે ફરી હું નહીં કરું, આવું ફરી આવી જાગૃતિ આવી તો હવે આવી ભૂલ નહીં. તો જે જે તત્વની જાગૃતિ આવે તે તત્વની ફરીથી પુનરુક્તિ થવી નહીં. એને કહ્યું કે એ જીવ મિથ્યાત્વી હોવા છતાં અપુનર્બંધક દશા પામે છે. આ પેલું ગુણસ્થાનક, શું એની લક્ષણ? તો કે હવે એ પાપ તીવ્ર ભાવે ફરીથી કરશે નહીં. સામાન્ય હવે એને સંસાર ઉપર કોઈ રાગ નથી, ભવે ખેદ. સામાન્ય સામાન્ય ગુણો છે તો ક્રિયા કરે છે આટલી આટલી, ખૂબ કરે છે, કાયાને કષ્ટ આપે છે, ત્યાગ એટલો કરે છે, સહન એટલું કરે છે, પણ પરિણામ એને મળતું નથી. કારણ કે એ અંતરભેદનું જે જ્ઞાન છે એની સાથે જોડાયેલું નથી, એ નિષેધ કરે છે. જ્ઞાન માર્ગ નિષેધતા આ એનો કપડાખંડ છે. એમ સમજે કે આવું બધું શું કરવું છે, વાંચવાની શું જરૂર છે, આમ કરી નાખો ને બધું, આપણે આવું કરી નાખીએ છીએ, કરે છે. એટલી બધી મુનિશ્રીએ કૃપા કરી છે કે આવા આત્મસિદ્ધિની આત્મસિદ્ધિમાં પણ કૃપાળુ દેવે સરળમાં સરળ સમજાવ્યું છે. છતાં જે આપણે જગતના જીવો છીએ, આપણી આંખે મોહના પડડ છે, આપણે ભૈણા ગણ્યા છીએ, આપણા 50 વર્ષ પહેલાના પૂર્વજો કરતા વધારે એજ્યુકેશન, વધારે વ્યવહારિક જ્ઞાન, વધારે વ્યવહારિક દાપણ પણ વધારે, પણ સમજ પારમાર્થિક ઓછી, ઝીરો. એટલે આપણે એમ કહીએ કે આવી સાદી સાદી હવે આત્મસિદ્ધિમાં શું હતું, મેં તો વાંચી નાખીને મારે તો કંઠસ્થ થઈ ગયા. મુનિશ્રીને આ કરુણા આવી કે આવો 1000 વર્ષમાં કોઈ આવો માર્ગ આપ્યો નથી, અને આવી રચના આ કૃપાળુદેવે કરી છે. અને આ મુમુક્ષુઓ પણ આત્મસિદ્ધિની પૂજા આરતીમાંથી નવરા થતા ડંકા વગેરે કરે, આજ આત્મસિદ્ધિની પૂજા રાખી છે. એટલે મુનિશ્રીએ બીજી કરુણા કરી, એને વાતને સમજાવી, કઈ પોતાનું ઉમેર્યું, કૃપાળુ દેવે પણ પોતાનું કઈ. વિતરાગનો સનાતન માર્ગ છે એ જ અમે કહીએ છીએ, બાકી ઘણા આત્મસિદ્ધિના વિવેચનો આવે, આવું પોતાની જાય, મત મત ભેદે રે, જ્યાં જઈ પૂછીએ, સબ અપની અપની ગાવે, સાચો માર્ગ કોઈને બતાવે, આ આપણી સાગોડિયાના સંતની આ કૃપા છે કે એક એક ગાથા લીધી. એણે કહ્યું કે જો શરૂ કરવી હોય તો કરો આત્મસિદ્ધિ, તમને ઉતાવળ હોય તો નથી વાંચવી આપણે, અને જ્યારે નક્કી કર્યું કે ધીરજ છે સાહેબ, તો 118 પ્રવચન અને 3.5 વર્ષ થયા ત્યારે પૂરું થયું. આપણને ખબર નથી કેટલું થશે, અને એને આપણે ન્યાય આપી શકીશું કે નહીં ખબર નથી, પણ પ્રયત્ન કર્યો છે. ઈચ્છા સૌની હતી સાધ્ય વર્તુળની અંદર ભાવ જાય ગયા કે આત્મસિદ્ધિ લઈએ, અને ભાનુભાઈજી મહારાજે જે પ્રયત્ન કર્યો છે કે આપણે હાજર તો રહી શક્યા નહોતા, પણ અહીંયા રહીને પણ ધન્ય છે એક બેનને અને એક મા સતીજીને. આ તો પ્રવચન જ છે, સ્પષ્ટ લખ્યું છે પ્રવચન ક્રમાંક, એને કઈ લખ્યું નથી, કઈ પ્રવચનને 17-17 વાર, 18-18 વાર, 20-20 વાર સાંભળે, રોકાય સાંભળે રોકાય, એક કઈ અક્ષર બનતા સુધી છોડવો નહીં. મુનિશ્રીની કહેલી એક વાત છૂટી ન જાય, એક વાંચે બીજો સાંભળે, 3 જણા સાથે લખતા હોય, ઓલોકમાં આટલે સુધી પહોંચ્યો, ઓલોકમાં આટલે પહોંચ્યો, એમ કરતા કરતા વાક્યની પૂર્તિ કરે, અને એનું આ એડિટિંગ કરતા જ લગભગ 4-5 વર્ષ થયા. આટલી કેસેટો સાંભળવાની, 118 સીડી, એ સાંભળીને એના ઉપરથી લખાણી, એના ઉપરથી આ પુસ્તકનું સર્જન થયું છે. આનો ઇતિહાસ કોનો છે, મહત્વ મહાત્મ્ય સમજાય. આ પુસ્તક ઘરમાં રાખવું એટલું સરળ કરી દીધું છે કે કાંઈ ન હોય તો આપણે બસ એમાંથી કાઢીને એક ગાથા વાંચવી, 8 પાના વાંચવા સમજવા માટે, શું કીધું છે એવું અદભુત રીતે આ છે. આ સાચો જ્ઞાન યજ્ઞ છે, સમજણનો યજ્ઞ છે, એ આપણે કરીએ છીએ. આપણે ગાથા છમાં અને પ્રવચન ક્રમાંક 6માં પ્રવેશ કરીએ તો પણ કરતા પહેલા આપણે આજે જે કાંઈ આજના 3 ગાથા એની સમીક્ષા કરીને એમાં કંઈ પ્રશ્ન હોય તો વિચારીએ, નહીં તો આજે આ વાતને વિરામ કરીએ, કારણ કે વિષય બદલાય છે, એક આખો વિષય બદલાય છે. કૃપાળુ દેવે જે 2 ભૂલ કીધી હતી, શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ, એ પછી આખું બીજી વાત કરે છે, આખું વૈરાગ્ય અને જ્ઞાન, એ 2 વિષયની જે ગેરસમજ છે એની આખી વાત હવે આવશે, તો એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. અત્યારે આમાં કાંઈ આપણો કોઈ પ્રશ્ન વિશેષ સમજવાની, કોઈ પણ જગ્યાએ કોઈ શબ્દ, તો આપણે આપણી યથાશક્તિ વિચારણા કરી શકીએ. તો બરોબર છે નહીં અંતિભાઈ? એ આપણા સ્વાધ્યાય વર્તુળનો તપ છે.
અમે આ જયારે આપણા હાથમાં આવે છે ને, ત્યારે બીજા કેટલાય પ્રવૃત્તિઓ જે ગીતોનો લખેલા છે, એ જાણે એમ લખે બધા ફિક્કા, આના કઈ સમજણ નો શુદ્ધ ઉઘાડ કઈ થતો નથી. એટલી સરળ શૈલી છે, શૈલી એટલી મજબૂત છે, એટલી
શૈલી. વિવેચનો તો ઘણા થયા છે, પણ છતાંય સારું છે. આપણી જે એક ભૂમિકા એ છે ને જિજ્ઞાસાની, આત્મસિદ્ધિ ઉપરના છે એના પ્રવચનો છે, આ રાજકોટમાં છે છે એના પ્રવચનો છે.
એમાં પણ કોઈ નિશ્ચય નહીં, ઉપર
આખો એકાંત આવી જાય, નિશ્ચય નહીં,
ચાલુ જવાઈ જાય. આમાં તો તટસ્થ રહ્યા છે પૂરેપૂરા.
ચાલો તો આજે આપણે વિરામ.
સુખ દામ આનંદ કરશો.